સત્સંગ એ પણ એક સાધન છે. અધ્યાત્મ અને ભૌતિક આ બે વચ્ચે ઘણું બધું અંતર છે. ભૌતિક જૂનું હશે તે નહીં ગમે, આ શું નવું લાવો, લેટેસ્ટ ફેશન, બિલકુલ લેટેસ્ટ મોડલ, આ જ લાવો, આવું જ જોઈએ. જ્યારે અધ્યાત્મનો માર્ગ છે એમાં એ જ શાસ્ત્ર ગ્રંથો, એ જ મહાપુરુષો, એ જ વાતો. એટલી બધી જૂનવાણી અને આધુનિક જીવન કેવું લાગે, એની સાથે મેળ બેસે ખરો? આપણી કથાઓ ના જે કઈ કથા વસ્તુઓ છે બધી પુરાણી છે, હજારો વર્ષ પહેલા જૂની છે. અને આપણે વિજ્ઞાન યુગમાં જીવીએ છીએ, મંગળ અને ચંદ્ર ઉપર ફરવાળા થઈ ગયા છે, પણ છતાંય એ કથાઓની સાથે એટલો જ લગાવ છે જીવનનો. અને એ પુરાણી કથાઓની સાથે, એ જીવનની સાથે આપણે પણ એટલા વણાયેલા જ છીએ, કોઈને છોડવાનું ગમતું નથી. ચાહે એ ખ્રિસ્તી હોય, મુસલમાન હોય, બૌદ્ધ હોય કે હિન્દુ હોય, દરેકને એ પૌરાણિકતાની સાથે એટલો બધો નાતો છે કે એના આધારે વર્તમાન જીવનને ઘડે છે. ભલે કથાઓ આપણે રામની કે કૃષ્ણની સાંભળીએ, યુગો પુરાણી, સદીઓ પુરાણી સાંભળીએ, પણ આજનો માણસ એને એક વાર નહીં, જેટલી વાર સાંભળવા માટેનો એનો અવસર મળશે એટલી વાર એ સાંભળશે. કેમ કે એને પોતાના વર્તમાનને ભૂતકાળના કેટલાય સંદેશાઓ, કેટલાય બોધ લઈને પોતાના જીવનને આદર્શ બનાવવું, પોતે શાંતિપૂર્ણ સુખમય જીવન જીવવા ઈચ્છે છે. અને આ આટલી બધી જૂની કથાઓ અને બોધ એમાંથી આજે તો સુખી થવાય છે. મોબાઈલ લઈને ફરતા હોય, વોટ્સઅપ ની અંદર સુવિધાઓ હોય, અરે આ કથાઓ જૂની પુરાણી એમાં આજે લઈને ફરો, હાથમાં વેબસાઇટ લઈને ફરો. પણ છતાંય માણસ વર્તમાન જીવનને ઘડવા માટે, પોતાના વર્તમાન જીવનને સુખી શાંત બનાવવા, સુખી જોવા માટે એ પોતે ભૂતકાળના એ ધર્મશાસ્ત્ર ગ્રંથો ઉપર અથાક શ્રદ્ધા રાખીને બેઠો છે. નાની સુની નહીં, કદાચ એને વિજ્ઞાન કે મોબાઈલ ઉપર એટલો વિશ્વાસ નહીં હોય જેટલો વિશ્વાસ એને ધર્મની આ કથાઓમાં છે. કારણ ઘણું બધું માર્ગદર્શન મળે છે જીવન જીવવાનું, ઘણી બધી વર્તમાન જીવનની સમસ્યાઓના સમાધાન મળે છે, અને ભયાનક માનસિક અશાંતિમાંથી એક રસ્તો કાઢી આપે છે. અને એટલા માટે આપણી આ અધ્યાત્મની કથાઓને માણસ પોતાના જીવનની અંદર એટલું જ એને સ્થાન આપે છે, એટલું જ કિંમતી છે. એની પાછળના કારણો જો હોય તો માણસના જીવનની અશાંતિ, ઉપાધિઓ, એ એટલો બધો અશાંત છે, એટલી બધી ઉપાધિઓની વચ્ચે જીવતો હોય છે, ક્લેશ છે, સંઘર્ષ છે, ઈર્ષા છે, આ બધું જ એને સતાવતું હોય છે, રાગ દ્વેષ બધા એની પાછળ પડી ગયેલા હોય છે, જેને કારણે માનવ ભયંકર રીતે એટલો બધો દુઃખી છે, એટલો બધો અશાંત છે, શોધે છે મને સાચો માર્ગ, સારો ઉપાય ક્યાંથી મળશે. બધે જ ફરી આવે, બધું જ જોઈ આવે. ચાલને કહેવે ભગવાનને મંદિરે જાઉં, એની પાસેથી જ મેળવું. હવે બીજે તો ક્યાંથી ના મળ્યું, સત્તામાંથી ના મળ્યું, સંપત્તિમાંથી ના મળ્યું, શક્તિમાંથી ના મળ્યું, વિદ્યામાંથી વિદવત્તામાંથી પણ ના મળ્યું. હવે ચાલ, પ્રભુ બેઠો છે, એ તો બેઠો જ છે બધાને માટે, આખી દુનિયાને માટે બેઠો છે. પણ જે આવે એને એ આપે, લે લઈ જા આટલી શાંતિ વાપરજે. પેલો કે હાશ, મારા ઘરમાં તો એક કોડી નહોતી અને ભગવાને મને આટલી બધી શાંતિ વાપરવા માટે આપી, હું કેટલો સુખી થયો. ભગવાને મારી પર કેટલી બધી દયા કરી. કોઈ માણસના ઘરમાં એને ખાવાનું ઠેકાણું ના હોય અને એને ખાશું બધું ભરી ના લે લઈ જા, ઓહો કેટલો આનંદ થાય. એમ અશાંત અને દુઃખી માણસને કોઈ સંત પાસેથી, કોઈ મંદિરમાંથી જયારે એને અઢળક શાંતિ મળે કે લે લઈ જા, શાંતિથી જીવજે, શાંતિથી ખાજે પીજે, શાંતિથી ઊંઘજે, પેલાથી ખાશ મને કેટલું બધું મળ્યું, કેટલી દવાઓ ખાધી, કેટલા ડાક્ટરો બદલ્યા, તોય નહોતી ભૂખ લાગતી, નહોતી ઊંઘ આવતી. અને આજે એ છે અધ્યાત્મ, એ છે સત્સંગ. જીવનનો સાચો માર્ગ બતાવે એ અધ્યાત્મ છે, જીવનનું સાચું દર્શન કરાવે એ સત્સંગ છે. સત્સંગ વગરનું જીવન કેવું? લોટ ને ખાંડ બે ભેગા કર્યા હોય એનો શું સ્વાદ આવે? પણ મજાનું ઘી પડે અંદર, પછી એનો શીરો બને તો છોડવાનું મન ના થાય. ફરી આપજો. એમ આપણા જીવનની અંદર ભલે આપણું જીવન છે, બીજી બધી ઘણી સંપત્તિઓ સુવિધાઓ છે, પણ સત્સંગનું ઘી ના હોય તો આખું જીવન લુખું લાગે, લુખું. કદાચ ખાવા જઈએ ને તો બહાર ફૂંક મારે તો ઉડી જાય ને, અંદર ગળા ઉતારવા જઈએ તો ચોટે. એમ આ જીવન પણ આવું છે. સત્સંગનો સ્નેહ અંદર ભળે જરૂર એ જીવન સુવાળું થશે, જીવવા લાયક થશે. આપણને પોતાને ના ભાઈ મને તો જીવવામાં આનંદ આવે છે. એક માણસ છે, એટલો બધો અકળાયેલો છે, કંટાળેલો, થાક્યો છે, બસ હવે તો મોત આવી જાય તો સારું, હવે તો આત્મહત્યા કરવાની તૈયારી છે, મને નથી ચેન પડતું. કેમ? એના જીવનના માર્ગદર્શક સમૂહ એવું અધ્યાત્મ નથી, એની પાસે સત્સંગ નથી. જો સત્સંગ હશે એની પાસે, જીવન લુખું નહીં લાગે, જીવન બેસવા જ નહીં લાગે. મહાપુરુષો જીવ માત્રને શાંતિ ને સંતોષ આપવા માટે જ આ દુનિયા ઉપર પધારે છે. ચાલ, અને દુઃખી થયેલો જીવ પણ કે ચાલ ને મંદિરમાં જઈશું, ભગવાનની સામે દિલ તો ખુલ્લું કરીશું. કદાચ કોઈ જોતું ન હોય, ભલે જોતું હોય તો ભગવાનની સામે ઉભા રહીને રડી પણ લઈએ, હળવાશ પણ મળી જાય કે હાશ મારો ભગવાન કેટલો દયાળુ છે, સાંભળે છે. જે કઈ તમે પ્રાર્થના કરી, જે દુઃખની વ્યથાઓ ઠાલવી, એનાથી હૈયું હળવું થઈ જશે, મારા ભગવાને મને શાંતિ આપી. તો આ છે ધર્મ, આ છે અધ્યાત્મ. અને એ જે સત્સંગ છે એક સાધન છે, અને સાધન કોઈક સદગુરુ પાસેથી મળે, એમના મુખેથી મળે, તો અતિ ઉત્તમ હોય, જીવનને વધારે સ્વાદિષ્ટ બનાવે. વસ્તુ છે પણ એકલો શીરો ખાઈ ખાઈને તો થાકીએ, પણ એના વડે જુદી જુદી વાનગીઓ બનાવે તો પાછું આનંદ આવે, જમવાની પણ ઈચ્છા થાય કે ચાલો ને આ છે તો ઘી ને ખાંડ ને લોટ ને, પણ આ બનાવ્યું છે. ચાલો એમ સત્સંગના સ્વાદ પણ જુદી જુદી વાનગીઓની માફક જુદા જુદા હોય, અને એ એનો ટેસ્ટ જેને જેવો ગમે એ લઈ લે. એ જે સત્સંગનો આટલો મોટો મહિમા, અને એને સાધન સ્વરૂપે જે મહારાજે કહ્યું કે આ સત્સંગ એક સાધન છે, અને સાધન એ જીવનને ઉત્કર્ષના માર્ગે લઈ જાય છે. આપણે વ્હીકલ કહીએ, સાધન આ ધર્મનું સાધન છે, અધ્યાત્મ લઈ જાય છે ચોક્કસ દિશાએ. એની પાસે માર્ગ છે, એની પાસે દિશા છે, એની પાસે ગતિ છે. જોજો ઘણી વાર માણસ ભટકી ગયેલો હશે ને, એની પાસે દિશા નહીં હોય, એની પાસે લક્ષ્ય નહીં હોય, એની પાસે ગતિ પણ નહીં હોય, પાંગળો થઈને પડ્યો હશે. પણ જો સત્સંગ મળી ગયો હશે તો એક ઘરડો થઈ ગયેલો માણસ બીમાર થયેલો હશે ને, તો એ પથારીમાં સૂતો સૂતો પણ એ સત્સંગની શક્તિ વડે એ ગતિ કરતો હશે, પ્રગતિ કરતો હશે. મારી પાસે કશું ભલે શરીર મારું રોગીષ્ઠ છે, હું બીમાર છું, પણ અધ્યાત્મ મારી સાથે છે ને, એની વૃત્તિઓ એનું મન સતત સારામાં સારી ગતિ કરશે. કેમ? સત્સંગ એક સાધન છે. તો સત્સંગના સાધનને જ્યારે આપણા જીવનની અંદર જે મહારાજે જે આગળ કહ્યું આપણને કે ચેતન થઈ સાધન કરીએ, જે કંઈ કરો એ સભાનતાપૂર્વક કરો, કરવા ખાતર ન કરો. કરવું છે સમય થઈ ગયો છે માટે કરી નાખો, કરી નાખો કહીએ છીએ, કરીએ, કર્યું કરીને કઈ ફેંકી દેવાનું નથી. સાધન ભજન કચરો નથી કે શાક સમારીને એના ડીટાન છોડા ફેંકી દીધા, માળા કરી નાખી, પાઠ કરી નાખ્યો. એટલે આ ભાઈ ક્યાં નાખવા ગયા હતા? એના પ્રત્યે તો સદભાવ રાખો. જોજો આપણા ગ્રંથોમાં જયારે પણ વાત પૂરી થાય ને, અધ્યાય પૂરો થાય, એટલે આપણા ગ્રંથોને પણ આદર આપ્યો છે, સન્માનપૂર્વક. જેમ આપણે કહીએ કે શ્રીમાન, શ્રીમતી, સજ્જન કે પૂજ્ય, આદરણીય, આમ એક આદરવાચક એને શું કહે છે, પેલું સેલ્યુટ, સેલ્યુટેશન, એને આદર આપવાનો, પરમ આદરણીય. આપણે આટલો સરસ ભાવ રાખીએ છીએ તો ગ્રંથોની અંદર જે મહાપુરુષોએ જે કંઈ લખ્યું છે એમાં એ વાતને આદર ને સન્માનથી આપી. એકલું ભાગવત નહીં, શ્રીમદ ભાગવત, એમ શ્રીમતી, શ્રીમાન, એમ શ્રીમદ મહાભારતમાં જોવો જોઈએ, ઇતિ શ્રીમન મહાભારતે શ્રીમાન ભારત, મહાભારત એવું કઈ ગરીબ નથી, શ્રીમન એનામાં સંપન્નતા છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે ભાગવતની અંદર સંપન્નતા છે જ્ઞાનની, દરેક જગ્યાએ જોજો એને એટલો જ આદર માન આપ્યું છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ કે એની અંદર કઈ તત્વ છે, એની અંદર પણ સંપન્નતા છે, એટલે શ્રીમદ. તો આપણા સત્સંગના ગ્રંથોની અંદર જે કઈ છે એ ઋષિઓની આશવાણી છે, એ મહાપુરુષોની અનુભૂતિ છે, અને એમના અનુભવો જીવનના સુખ શાંતિ કેવી રીતે મળે એમણે મેળવ્યા છે, એ અનુભવ કરેલો છે, એના ઉપરથી આપણને કહે છે. અને એ જે એમનું લખેલું છે કે ચાલો ને એ ઋષિ મુનિઓએ ત્યાગથી અકિંચન ભાવથી નિર્લોભ બનીને આપણા સૌના માટે મૂકી છે. લાવો જુઓ તો ખરા, ઓહો આ તો મને જ લાગવું પડે છે, આ તો મારા જ કામનું છે. એમ દરેક વર્તમાન જીવનને સ્પર્શતું છે. એ જે આટલું બધું સ્પર્શતું હોય માણસને, જેને એટેચ છે, એટેચમેન્ટ કહેવાય, અને એને એટલો બધો એમ થાય કે નહીં મારે આ પ્રમાણે જ મારા જીવનને બદલવું જોઈએ, એનું નામ છે સત્સંગ. સત્સંગ એક સાધન, સચેત થઈ ચેતન થઈ સાધન કરીએ. જ્યારે પણ સાધન વજન જે કંઈ કરીએ ને, જાગ્રત થઈ સભાન અવસ્થામાં કરો કે જે સાધન કરું છું, જપ તપ ઉપાસના વાંચન જે કંઈ પૂજા કરીએ, તેમાં આરતી કરવાની એટલે જલ્દી જલ્દી ફેર કેમ નહીં, શાંતિથી આરતીની અંદર પ્રભુના શ્રીઅંગ, એક એક શ્રીઅંગની ઝાંખી કરવાની છે, ચરણથી માંડીને ભગવાનના મુકુટ સુધી, કે મારા પ્રભુના દર્શન કરી લો. શ્રીઅંગના શ્રંગારો છે, શ્રીઅંગ છે, એને હું નિરખું સતત, મારી મારી દ્રષ્ટિમાં મારા વિચારોમાં પ્રભુનું શ્રીઅંગ જ બનેલું રહે. અને એટલા માટે એ આરતીથી આપણે ધીરે 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 ધીરે, અને તે દીવા સામુ નહીં જોવાનું, બીજાની સામુ નહીં જોવાનું, માત્ર પ્રભુના વિગ્રહની સામુ જોઈએ અને આરતી ઉતારી. આરતીમાં દીવા કેટલા? પાંચ. હવે પાંચ દીવા કે એક દીવો કે સાત દીવા, એ શાનું પ્રતીક છે, શું સિમ્બોલ છે? એક દીવો એટલે આત્માનું તેજ છે, પાંચ દીવા એટલે આપણી પાંચ ઇન્દ્રિયો, અને પાંચે ઇન્દ્રિયો ઉપર પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનનો દીવો હોય એટલે ક્યાંય એ ઇન્દ્રિય ઉપર અંધારું ન રહે. અંધારાનો રંગ કાળો અને અંધારામાં થયેલા કામે કાળા, એટલે પાંચે ઇન્દ્રિયો ઉપર જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવીને પ્રભુના વિગ્રહના દર્શન કરવાના છે, અને એટલે એને આરતી કહી છે. તો એમાં શાંતિ હોવી, શું કહ્યું ને, ચેતન થઈ સાધન કરી, જે કંઈ પણ કરીએ સતત કરીને સમજણ પૂર્વક જાગ્રત બેભાન અવસ્થા મને ભટકતા મને નહીં, ચેતન થઈ આપણી એકાગ્રતા ત્યાં ગાડી એટલી સ્થિરતા હોય, જ્યારે પણ પ્રભુની સેવા પૂજા જે કંઈ કરતા હોઈએ ત્યારે મનમાં વિચાર બીજો, વિચાર બીજો સરખો ના હોવો જોઈએ, ત્યારે ગણાય, ત્યારે સમજાય કે આ પ્રભુ, પ્રભુ પૂજા મારી સરસમાં સરસ થઈ સેવા. જો હાથપગ આંખ પ્રભુની સેવા કરતી હોય ત્યારે મન પણ ત્યાં જ હોવું જોઈએ. આજથી જયારે જે કઈ કરતા આઈએ, આંખથી જે દર્શન કરતા આઈએ, અને તે વખતે જે કઈ વિધિ કરતા આઈએ, ત્યારે આપણું મન પણ એની સાથે સતત બન્યું રહે, એટલે એનું સ્વરૂપ, એનું નામ, એની સેવા, એ બધા જ એકી સાથે રાખ્યા હોય. હાથ પગ એનું કામ કરે સેવામાં જ, આંખ એના દર્શનની સેવાનું કામ કરે, મોઢું એના નામના જપની સેવાનું કામ કર્યા કરે, બીજું નહીં. અને ત્યાર પછી ત્રણેય ચારેની સાથે મનને એની સાથે જોડતું, આની સાથે ચાલ બીજે ના જવાય ત્યારે, અને થશે એ રીતે મન બીજે નહીં જાય, બધાની સાથે રહેશે, કારણ બધી ઇન્દ્રિયો તો એનો પરિવાર છે, ઇન્દ્રિયો મનનો પરિવાર છે. તો મનને ઈચ્છા થાય કે મારા પરિવાર વચ્ચે રહું, એટલે મન પણ ત્યાં સ્થિર કરવા માટે હા એના માટે અભ્યાસ કરવો પડે, પ્રયત્ન કરો. તો એ આપણા સાધન ભજનની સાથે આપણું મન પણ જોડાશે. મન લઈ સાધન કરીએ, આપણા મનને સાથે લઈને સાધન ભજન કરવાનું. કોઈ પણ કામ કરો મન વગરનું કરો જોઈએ. જો એની અંદર સફળતા ન મળે, બરકત ન આવે, ભઠિયો ન આવે, તો પછી ભગવત ભજનની અંદર મન વગરનું શું કામ લાગશે? એક વસ્તુ કહીએ કે અત્યાર સુધી જે ભૂલ કરી છે, કરીએ છીએ આપણે બધા ભજન કરીએ છીએ, અત્યાર સુધી જે ભૂલ કરી છે મન વગરનું ભજન કર્યું છે, માળા ફરતી છે, મન વાતો દસ દિશે ફિરે, જે ફિરે મુખમાં માળા તો કરે, એવું છે ને, બધા અનુભવી છે. તો મન લઈ સાધન કરી, મનને સાથે રાખીને સાધન કરીશું ને તો જ એ આપણને સારી રીતે સમજાશે. નહીતર આટલા વર્ષો સુધી જે કઈ સાધન ભજન કર્યું મન વગરનું કર્યું છે. મન ક્યાંક ઘરમાં ઉંદરડીએ છે, ક્યાંક અવાજ થયો છે, ક્યાંક મોબાઈલ છે, તો ત્યાં ચાલો. જ્યારે પણ ઘરનું કામ કરો ત્યારે ઘરનું જ કામ કર્યા કરો. વર્ક વાઇલ યુ વર્ક, એમ જયારે ભજન કરતા આવીએ ત્યારે માત્ર આપણું ભજન જ હોય, બીજું કશું જ નહીં, એટલું. અને તે વખતે એની અંદર બીજું કશું જ ના આવે, બીજો કોઈ કચરો જેને કહેવાય. જેમ જમવાનું બનાવતા શેક પણ કચરો ન ચલાવી લઈએ, એક કાંકરી સરખી ના ચલાવી લઈએ, એવી રીતે સાધન ભજન ની અંદર પણ આટલું ચલાવી લેવાય નહીં. બસ તે વખતે આપણી એકાગ્રતા એની અંદર જ. તો આવા સદભાવનું સાધન જે મહારાજે આપણને આપ્યું છે, સભાન અવસ્થાની અંદર કરવાની આજ્ઞા કરી, મનને સાથે રાખીને સાધન કરવા માટે આદેશ આપ્યો છે. અને એ જે અનુભવ થાય, એ અનુભવ કેવા થાય? સારામાં સારા અંતર્મુક્ત આવશે. દુનિયાનું નહીં, આ શરીરનું ભાન ભૂલાશે. હું શરીર છું એ ખબર નહીં રહી. હા, પાછા બહાર આવીશું ત્યારે થાય કે હું આ શરીરમાં છું. એક વાર તો અનુભવ એવો થવો જ જોઈએ. જે કઈ આપણે સેવા ભજન સ્મૃતિ ધ્યાન કરતા હોઈએ ત્યારે ઘર સંસાર ને શરીર પણ ભૂલી જાય અને સ્થિતિ પ્રાપ્ત થઈ શક્ય છે. ચેતન થઈ મન લઈ સાધન કરીએ, આટલી બધી વાર આપણને કહ્યું. તો હંમેશા આપણે આપણા સાધન ભજનના સમયમાં સભાન રહીએ કે હું અત્યારે મારું આ કાર્ય કરું છું. જમતી વખત બીજું કોઈ કાર્ય કરો છો તો પછી ભજન વખતે બીજો કોઈ વિચાર કેમ કરવાનો? જમવાની અંદર એટલા બધા ઊંડા ઉતરી ગયા હોઈએ કે મન બીજો વિચાર કરવા ત્યાં ના થાય, આ બહુ સરસ છે, આનો આ તો બહુ દિવસે મળ્યું છે, આ બહુ સરસ થયું છે. એટલે મન એ ખાવામાં રહેતું છે, તો મને તે વખતે જમતી વખતે બીજા વિચારો ઓછામાં ઓછા કરે, નહીં કરે. જો ભોજનની અંદર મન એકાગ્ર થતું હોય તો ભજનમાં કેમ ના? ભોજનની અંદર બહુ આ બીજું આપજો ને, આ બહુ સારું થયું છે, વધારે જોઈએ. હા, વધારે બીજું બનાવ્યું તો કે લાવો. કેમ? મન એકાગ્ર થયું છે. એમ સાધન ભજનની અંદર પણ જો મન એકાગ્ર થાય ને તો આવા દો ને, હજુ હજુ ભજન વધારે વધારે કલાક નહીં ભલે સમય થઈ ગયો, શું થઈ ગયું આપણે? કારણ કે એમાં એકાગ્ર થઈ ગયા છે. પણ આ બધાને કહ્યું, શું કહ્યું? અધિકારી હોય તો કહેજો, નહીં તો ગાડું મૌન.